તારીખ 28/12/1996 શ્રી સમયસાર ગાથા 207 અને 208 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 161 મૂળ કેસેટમાં હમિંગ છે.
પરદ્રવ્યને પોતાપણે ગ્રહણ કરતા નથી, સહજપણે પરને પોતાપણે ગ્રહણ કરતા નથી. ગ્રહણ કરતા નથી એટલે પરમાં પોતાપણાનો અનુભવ થતો નથી. માટે જ્ઞાનીને કોઈ પરિગ્રહ નથી. એમ કેમ બને છે એવું સહજ પરિણમન જ્ઞાનીને કેમ રહેતું હશે એનું સ્પષ્ટીકરણ આ ગાથાની ટીકામાં આચાર્ય કરે છે. ટીકા છે કે જે જેનો સ્વભાવ છે તે તેનો સ્વ છે અને તે તેના એટલે સ્વભાવનો સ્વામી છે. જે પદાર્થનો જે સ્વભાવ છે તે પદાર્થ સ્વભાવ એ જ એનું સ્વપણું છે, પોતાપણું છે અને એ પદાર્થ એનો માલિક છે. સોનું પદાર્થ તરીકે દ્રષ્ટાંતમાં લઈએ તો સોનાનું સોનાપણું છે, એનું માલિક સોનું છે. અને એની કિંમત સોનાની કિંમત સોનામાં છે. કોઈ સમજે તો ભલે, કોઈ ન સમજે તો ભલે, સોનામાંથી સોનું કદી ચોરાતું નથી. માણસ એમ કહે કે મારું સોનું ચોરાઈ ગયું, મારું દાગીનો સોનાનો ચોરાઈ ગયું. એ સોનીને ત્યાં ઘડા વાળતો તો એમાંથી સોનાએ સોનીએ સોનું મારું સોનું લઈ લીધું. બીજી ધાતુ ભેળવી દે છે પણ સોનામાંથી સોનાપણું કોઈ લઈ શકે? બીજો માલિક હોય તો એનો માલિક થયો છે ખોટી રીતે, માટે એનું ગયું. એમ માલિક પણ ખોટો હોત અને ગયું એ પણ ખોટું છે. સોનામાંથી કોઈ સોનાપણું લઈ શકતું નથી, કેમ કે એનો સ્વભાવ છે, એનું સ્વ છે અને સોનું એનો માલિક છે. એ છૂટું નથી પડતું. એમ સૂક્ષ્મ તીક્ષ્ણ તત્વ દ્રષ્ટિના આલંબનથી જ્ઞાની પોતાના આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે. હવે સિદ્ધાંતમાં એ આપણે દ્રષ્ટાંત લીધું હતું. સિદ્ધાંતમાં સૂક્ષ્મ અને તીક્ષ્ણ તત્વ દ્રષ્ટિનું અવલંબન જ્ઞાનીને છે. આત્માનું સ્વરૂપ સૂક્ષ્મ છે એટલે એને ગ્રહણ કરનારી દ્રષ્ટિ પણ સૂક્ષ્મ છે. તીક્ષ્ણ એટલા માટે લીધો કે એ દ્રષ્ટિ જોરદાર અને બીજા કોઈ તત્વનું અંદર ભેળસેળ થવા દેતી નથી. તત્વદ્રષ્ટિ એટલે જ આત્માનું આત્માપણું જે છે એનું સત્વ છે, કાયમી સત્વ છે, એનું તત્વ છે. માત્ર એને જ ગ્રહણ કરનારી દ્રષ્ટિ, મૂળ સ્વરૂપને જ ગ્રહણ કરનારી સૂક્ષ્મ અને તીક્ષ્ણ દ્રષ્ટિ એ સાધ્ય થયું હોવાથી અહીંયા સાધ્ય થયું એ અવલંબન છે. તત્વ દ્રષ્ટિ પર્યાય છે, એનું અવલંબન આધાર લે છે નથી, પણ એના દ્વારા અવલંબન એટલે એના વડે જ્ઞાની પોતાના આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે. મારી જે ગુણ સંપત્તિ છે એ મારામાં હંમેશા અકબંધ રહે છે, શાશ્વત હોવાથી, અને તેથી એ જ મારો પરિગ્રહ છે, એને જ હું ગ્રહણ કરું છું મારાપણે, એ સિવાય મારો કોઈ પરિગ્રહ છે નહીં. કેમ કે બાકી મારાથી તો ભિન્ન છે બધું, આ અભિન્ન છે, સંપત્તિ છે તે અભિન્ન છે. એ સંપત્તિમાં પણ જીવને પ્રયોજન સુખનું છે, શાંતિનું છે. મારી પરમ શાંતિ એનાથી મારું ચૈતન્ય તત્વ, મારું આત્મતત્વ હંમેશા અભેદપણે રહેલું છે અને પરમ અનંત પરમ શાંતિ ભરેલી છે. અમૃતમય શાંતિથી મારું ચૈતન્ય તત્વ કદી જુદું પડી શકતું નથી, એવી અનંત શાંતિથી હું હંમેશા સાથે રહેલો છું. એને કોઈ ડિસ્ટર્બ કરી શકે ને અશાંતિ થાય એવી કોઈ પરિસ્થિતિ નથી. જો મારામાં મારી અનંત શાંતિ અભેદપણે ભરેલી હોય, રહેલી હોય, તો પછી મને અશાંતિનું કોઈ કારણ નથી, અશાંતિનું થવાની કોઈ પરિસ્થિતિ નથી. અશાંતિ ચિંતાથી થાય છે, ઉપાધિથી થાય છે અને ચિંતાથી થાય છે, પણ અનંત શાંતિથી પોતે ભરેલો છે એનો વિશ્વાસ, એની પ્રતીતિ, એની ખાતરી પોતાને હોય તો અશાંતિ હોવાનું કોઈ કારણ નથી, ચિંતા નહીં. બીજો પરિગ્રહ લૂંટાઈ જાય, ચોરાઈ જાય, આમાં કાંઈ થઈ શકતો નથી. આત્મા સાથે અભેદ છે, અવ્યાબાધ છે, કોઈ બાધા પહોંચાડી શકે. નિયમ છે મારો પરિગ્રહ, મારા સ્વરૂપભૂત છે, મારો પરિગ્રહ છે, મારા સ્વરૂપભૂત છે. અને વસ્તુ સ્થિતિ હોવાથી નિયમથી છે, સૈદ્ધાંતિક રૂપે છે, તેથી પરદ્રવ્ય સંબંધમાં આ મારું સ્વ નથી ને હું એનો સ્વામી નથી, કોઈ પરદ્રવ્ય મારું નથી અને હું એનો માલિક પણ નથી. લોકો કહે તો એ કહેવાનો વ્યવહાર છે, આનું ઘર છે, આની મિલકત છે, પણ અહીંથી કોઈ એક પરમાણુ એમાંથી લઈ જઈ શકતું નથી, સાથે લઈને જતો નથી. કર્મ વર્ગના સિવાય આ શરીર વર્ગના પણ મન વચન કાયા પરમાણુ પણ સાથે આવતા નથી. પછી એનું એનો માલિક ને એનું સ્વ પણ ક્યાં રહ્યું? જેટલો પોતાપણું કર્યું એટલી ઉપાધિ થઈ અને એટલી અશાંતિ થઈ. પ્રારબ્ધના યોગે જેટલી સામગ્રીનો સંયોગ થયો તે સંયોગ મારો છે એવું જ્યાં પરિણ મનમાં આવ્યું એટલે ઉભા તે એ વખતે ઉભી છે. જે જે પદાર્થોમાં જીવને મમત્વ થાય છે તે તે પદાર્થો સંબંધે તે જ વખતે ભયની પરિણતિ સાથે જોડાઈ જાય છે. જે જે પદાર્થોમાં સંયોગિક પદાર્થોમાં જીવને મમત્વ થાય છે, પોતાપણું થાય છે, મારાપણું થાય છે, તે પદાર્થ સંબંધેનો ભય સાથે ને સાથે પરિણતિમાં ઉત્પન્ન થયા વગર રહેવાનું છે. પછી ચાહે કુટુંબ હોય તો એનો પણ ભય રહે છે, માલ મિલકત હોય એનો પણ ભય રહે છે કે એમાં કઈક થશે તો. એમાં કઈ પણ થાય એનો ભય લાગ્યા વગર રહે છે. અને જે કઈ થાય છે એ તો અચિંતુ અનિશ્ચિતપણે થાય, બાકી તો બધી વ્યવસ્થા રાખે છે. સુરક્ષા રહે એવી વ્યવસ્થા તો પોતે ગોઠવેલી છે. છતાં કાંઈ થઈ શકે તો થઈ શકવા યોગ્ય છે, એમાં તો કોઈનો હાલતો નથી. એવું ખ્યાલમાં હોવાથી અકસ્માત કાંઈ પણ બની શકે અને બની શકવા યોગ્ય હોવાથી એના ઉપર તો વીમા કંપનીનું ચાલે છે. કરોડો અબજો રૂપિયાના વીમા ઉતરે છે, માલના મિલકતના ગોડાઉનના જિંદગીના બધી જાત. કારણ કે અકસ્માત થઈ શકે છે એમાં કોઈનું ચાલતું નથી. અને અકસ્માત થઈ શકે છે એવું જે જાણપણું એની સાથે ભય અભેદ છે. મમત્વ હોય અને ભય ન હોય એવું કોઈ દિવસ ન મળે, બની શકે. એટલે પરિગ્રહવાન જીવ હંમેશા ભયથી દુઃખી છે, સાતે પ્રકારના ભયથી દુઃખી છે. ઉપયોગ ભલે ભયનો ક્યારેક થાય, પરિણતિ નિરંતર ચાલે છે. અને જે આત્મજ્ઞાન થયું તો નિર્જરા અધિકાર છે, તો જ્ઞાનીનો જ્ઞાનીને નિર્જરા થાય છે ત્યારે પોતાના અભેદ સ્વધન સિવાય મારું કાંઈ નથી, મારો અનંત આનંદ, મારી અનંત શાંતિ, મારું અનંત સુખ, અનંત જ્ઞાન, એ બધું મારામાં અવ્યાબાદપણે રહેલું છે. કેમ કે મારું સ્વરૂપ જ અવ્યાબાદ છે. મને ભય છે નો, નાનીને ભય નથી, નાની સદાય નિર્ભય છે. ગાથાઓ આવશે હવે પછીની નાનીની નિર્ભયતાની ગાથાઓ આવશે. તેથી કોઈ પરદ્રવ્યને આ મારું છે, હું એનો માલિક છું એમ જ્ઞાનીને ગ્રહણ થતો નથી, અનુભવ થતો નથી. વાપરે તો એ જેમ આપણે ત્યાં લગ્ન પ્રસંગ હોય ને આપણા સગા સંબંધીમાંથી એમ કે ભાઈ તમારે ત્યાં લગ્ન પ્રસંગ છે ને અમારે ત્યાં આ દાદીનો બહુ સારો છે, હમણાં જ લીધો છે અને આટલા લાખ લીધા છે એના, શું કરો લગ્નમાં હોશથી આપી જાય, પરાણે પહેરાવી જાય, લ્યો ને અને પહેરીને ફરે ખરો બધાની વચ્ચે. એ દાગીનો મારો છે એવી બુદ્ધિ ક્યારે થાય ખરી? હે, એટલે અજાણ્યા માણસો એમ સમજે કે ભાઈ આને દાગીનો તો બહુ સારો પહેર્યો છે, સરસ મજાનું પહેર્યું છે. ઓલાને અંદર ખબર છે કે આ પ્રસંગ પૂરો થયો એટલે હાચવીને મારે દઈ દેવાનો છે. ભૂલે ચૂકે પણ પોતાનું ખોવાઈ જાય તો વાંધો નહીં, પારકું આવ્યું હોય તો ખોવાવું ન જોઈએ. વધારે સાવધાની રહીએ, વધારે સાવધાની રહીએ માટે પોતા પણ થાય તેની ખોટી વાત છે. અને પોતાનો દાગીનો નથી માટે બેદરકાર રહીએ કે નહીં એમ પણ નહીં. પરિણામ કેવી રીતે કામ કરે છે સૂક્ષ્મપણે, પોતે દાગીનો વાપરે છે પરીક્ષામાં જો સ્વભાવ દેખાય છે, સાવ પણ મારો સારો લાગે. કપડા હોય, દાગીના હોય, કોઈ બી હોય, કપડાં પહેર્યા હોય સારા, સરળ દાગીના કાંઈ બી બીજાએ આપેલું પહેર્યું હોય એમાં પોતાપણાની બુદ્ધિ થતી નથી. હરખાય તો લિમિટેડ હરખાય. એવું જ્ઞાની છે જે એને સંયોગો પ્રારબ્ધ પ્રમાણે છે એને ભોગવે છે, વાપરે છે, ખાય છે, પીએ છે. મારા પણ એની બુદ્ધિ ક્યાંય થતી નથી, કેમ કે સૂક્ષ્મ અને તીક્ષ્ણ તત્વ દ્રષ્ટિથી એને સ્વરૂપને પોતાપણે ગ્રહણ કર્યું છે. અને મારા અસ્તિત્વની મર્યાદા મારા ત્રિકાળ અસ્તિત્વમાં સમાપ્ત થાય છે, એ સિવાય મારું અસ્તિત્વ ક્યાંય નથી. પછી જે સંયોગોમાં લોકો એને એના સંયોગો કહે છે એ સ્પષ્ટ સમજે છે, લોકો એમ કહે છે, ખરેખર ક્યાં મારું છે? મારી હારે રહેતું નથી કાંઈ, મારી હારે રહેવાનું પણ નથી. એ રીતે જ્ઞાનીને અંતરંગ પરિણામથી કોઈ પદાર્થનો પરિગ્રહ હોતો નથી, છૂટે છૂટા છે, પોતે છૂટા છે, અને તેથી ઉપાધિ નથી એમને, ઉપાધિ નથી તેથી બંધન પણ નથી એનું. એકત્વ ભાવના તો સદાય છે, એકલો એકલો જ છું, સર્વ અવસ્થામાં એકલો છું, જન્મ થયો તો પણ એકલો, આયુષ પૂરું થશે તો પણ જવાનું એકલો. અને અત્યારે પણ ભલે બધાની વચમાં હોય તો પણ ખરેખર તો એકલો છું. આવા લોકમાં એવી રીત છે કે સમજદાર ડાયો માણસ અથવા સમજદાર પ્રમાણિક માણસ પરની વસ્તુને પોતાની જાણતો નથી. પ્રમાણિક નોકર હોય છે, શેઠનું કામ હવાયું કરે, શેઠ કરતા હવાયું કરે, એવી સારી પ્રમાણિકતા હોય કે શેઠનું કામ શેઠ કરતા હવાયું કરે એવા નોકર જોયા છે કે શેઠ ને વધે. હા, શેઠ ને વધે ખબર નથી પડતી તમને એમ કે મારે તો એક મોમુક્ષ હતા, બહુ પ્રમાણિક હતા,
વ્યવસ્થા બધા એના ઘરાક બધા એને જ શેઠ સમજે, કેમ કે બધાની સાથે ડીલિંગ જ કરે. શેઠ બે રહ્યા થાના માં, બધાની સાથે ડીલિંગ કરે અને એ નેગોશિએશન કરતા હોય, બાર્ગેનિંગ કરતા હોય, એમાં જો શેઠ કોઈ વખત ઢીલું બોલી જાય એટલે આગ કાઢે. તમને વચ્ચે ડાપણ કરવાનું કઈ કીધું હતું? તમે શું કરવા વચ્ચે બોલો છો? ઘરાક ને એમ થાય શેઠા જ લાગે છે. પણ એને કદી નફા નુકસાનમાં પોતાપણું થાય નહીં. ક્યાં નુકસાન જો ભાવ બેસી જાય અને નુકસાન થતું હોય તો એને અંદર કાંઈ લાગે વળગે નહીં, અને નફો ઘણો મળે તો પણ એને કાંઈ લાગે વળગે નહીં. તમારે તમારો પગાર સિવાય એક પૈસો વધારે લેવાનો નથી, લેતો નથી. એમ પારકા પણ આવી જવું જોઈએ શરીરમાં, સામગ્રીમાં, કુટુંબ પરિવારમાં, આબરૂ કીર્તિમાં, બધા આબરૂ વધે તો પારકા નહીં. મારે હું લેવા દઉં, મને ક્યાં ઓળખે? આત્માને કોઈ ઓળખ જોવે છે? ઘટી કોની ઘટી હોય એની જાય, મારી હતી નહી, જવાનો પ્રશ્ન નથી. મોટો પરિગ્રહ તો એ છે આબરૂ નો. પણ નાની છે એમાં એને પોતાપણું જ અનુભવાતું નથી, ભાસતું નથી, તેથી એની ઉપાધિ પણ એને કઈ આવતી નથી. ઉપાધિ એટલું દુઃખ છે. ભાઈ ભાઈનું પણ દુઃખ છે અને ઉપાધિની આકુરતાનું પણ દુઃખ છે. એટલે એમ કહી શકાય છે કે આ એક એવો માર્ગ છે કે જે આ માર્ગમાં આવે એને કોઈ પણ પરિસ્થિતિમાં દુઃખ જ ન થાય, દુઃખી થાય જ નહીં. ગમે એ પરિસ્થિતિ આવે ને દુઃખી ન થાય, ગેરંટેડ. એનું મૂલ્ય કેવી રીતે થાય? કોઈ પણ પરિસ્થિતિમાં દુઃખ ન થાય જીવને, એવો ઉપાય ને એવો માર્ગ, એનું મૂલ્ય શી રીતે થાય, કેવી રીતે થાય? એવો ઉપાય છે જેમ સમજદાર પ્રમાણિક ડાયો માણસ પરની વસ્તુને પોતાની જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી, એટલે પોતાપણે અનુભવતો નથી, ગ્રહણ કરતો નથી એટલે વાપરતો નથી એમ નથી, પોતાપણે અનુભવ કરતો નથી. પાડોશીની ચીડલી આવ્યો એવી રીતે ટેમ્પરરી નથી આવતો. ભાઈ અમારે ત્યાં માણસો વધારે જમવાના છે, મોટા તપેલા હોય તો આપજો, તમારે ત્યાં ભરો હોય અને પોતે મોટા તપેલા ઘરમાં ન વસાવ્યો હોય તો ખબર કે આને ત્યાં છે તો લઈ આવે. ઉટકીને વીછળીને પાછા સાફ કરીને દઈ આવે, પાછા વાપરે એટલે કઈ પોતાના થોડા કરી લે છે, ગ્રહણ નથી કર્યા. વાપરે છે છતાં એ ચીજને ગ્રહણ કરી નથી, અપરાધ છે એ, અપરાધ છે. અને એ અપરાધ નો દંડ એવી જે અશાંતિ આકુલતા ઉપાધિ પોતે ભોગવે છે એનો ભય પોતાને ભોગવવો પડે છે. એટલે જેને દુઃખથી છૂટવું હોય એના માટે આ વાત છે, ગમે તે પરિસ્થિતિમાં દુઃખી ન થાય. તેવી જ રીતે પરમાર્થ જ્ઞાની જ્ઞાની શબ્દ એકલો નથી ભાઈ, પરમાર્થ જ્ઞાની, સાચો જ્ઞાની, વાસ્તવિક જ્ઞાની, પોતાના સ્વભાવને પોતાનું ધન જાણે છે. ધન કયો, સંપત્તિ કયો, પોતાનો સ્વભાવ છે, એ સ્વભાવમાં જેટલા ગુણો છે એને જ પોતાનું ધન સમજે છે. અને એ ધન કદી કોઈ લઈ જઈ શકતું નથી, કોઈ ચોરી જઈ શકતું નથી, એમાં કાંઈ અકસ્માત થતો નથી, એમાં કાંઈ ઓછું થતું નથી, એનો નાશ થતો, ઓછું ન થાય તો નાશ તો ક્યાંથી થાય? જો એવું પોતાનું ધન પોતાને મળતું મળેલું જ છે, પ્રાપ્ત જ છે, એમ જો ખાતરી થાય, પ્રતીતિ થાય, તો એની હૂંફ કેટલી રહે? જે ચાલ્યું જાય છે એવા ધનની પણ માણસને હૂંફ ચડે છે, તો જે ચાલ્યું ન જાય એવું ધન એને પોતામાં જ માલુમ પડે, એની હૈયાતી માલુમ પડે, તો એની હૂંફ કેટલી રહે? કે ત્રણેય કાળે હવે મને વાંધો નથી. એટલી હું ફ્રી એને. તેથી જ્ઞાની કદી દીનતામાં આવતા નથી. બહારની પરિસ્થિતિના ફેરફારો થવા છતાં જ્ઞાનીની કદી દીનતા થતી નથી. મારું આમ થઈ ગયું એવું કાંઈ લાગતું જ નથી. જેનામાં જે થઈ ગયું હોય તે તેનામાં થઈ ગયું છે, મારામાં કાંઈ થઈ શકે એવી પરિસ્થિતિ છે નહીં. મારું ધન એક એવા અભેદ ગઢમાં આત્મગઢ છે, સુરક્ષિત છે, કે એ ગઢની કાંકરી અખરે એવું નથી. એવો મજબૂત કિલ્લો છે, મજબૂત ગઢ છે, કે એને એ કાંકરી અખરે એવું નથી. ચૈતન વજ્ર એમાંથી કઈ ફેરફાર થાય એવું નથી. કેમ કે મેરુમાં પરમાણુ આવે જાય છે. ભલે મેરુ શાશ્વત કહેવાય છે, એ સ્થૂળ કથન છે. સૂક્ષ્મપણે મેરુનો વિચાર કરીએ તો અનંતા પરમાણુ એમાંથી વિખૂટા પડે છે અને નવા અનંતા પરમાણુ એની અંદર પાછા ભળે છે. કેમ કે 1,00,000 યોજન ઊંચો છે ને, તો પવન તો કેટલો લાગે ઊંચાઈ ઉપર? અનંતા પરમાણુ જાય ને અનંતા પરમાણુ આવે છે, પણ ઓવરઓલ એનો આકાર એક સરખો દેખાય છે. સૂક્ષ્મ ફેરફાર માલુમ પડતા નથી. આમાં તો એ કઈ ફેરફાર જ થતો નથી ને, ઇન્ટેક્ટ રહેશે. આખું જે સ્વરૂપ છે એ એમ નેમ અનાદિ અનંત એમ નેમ રહે છે. બસ એ જ એનો એમ વિશ્વાસ આવે એટલે એનો અનુભવ ચાલુ, પ્રતીતિ ચાલુ. પ્રતીતિની સાથે જ એનો અનુભવ છે, અનુભવની સાથે પ્રતીતિ છે. તેવી જ રીતે પરમાર્થ જ્ઞાની પોતાના સ્વભાવને જ પોતાનું ધન જાણે છે. ઉત્પાદવિદ છે ને, સિદ્ધ દશા સમય સમયની છે, અને તું પોતે જે સિદ્ધ પદ સ્વરૂપ છો એમાંથી એવી અનંતી પર્યાયોનો જન્મ થશે એવી અનંત સિદ્ધ પર્યાયોનો જન્મદાતા તું છો. જન્મદાતાને જનક અથવા બાપ કહેવામાં આવે છે. અનંત સિદ્ધ પર્યાયનો પિતા તું પોતે છો, અને જેવી સિદ્ધ પર્યાય છે એવા સ્વરૂપે તું છો, એમાં કોઈ વિકૃતિ નથી. એટલી મહાનતા છે, એટલી મહાનતા પોતાની ભાષા તો દીનતા ક્યાંથી આવે? કેવા આવે પછી દીનતા કેવી રીતે આવે? આવે ને એ જ સિદ્ધ ભક્તિ છે. પોતાનો મહિમા એ જ નિશ્ચય સિદ્ધ ભક્તિ છે. નિયમ સારમાં લીધું છે ને, નિશ્ચય ભક્તિ અધિકારમાં એ વાત લીધી છે. નિશ્ચય ભક્તિ અધિકાર એમ કરીને એ વાત લીધી છે. સિદ્ધ ભક્તિ કરે છે, પારમાં પૂજા કરે છે ત્યારે એ પર્યાય અપેક્ષાએ ત્યાં એક પર્યાય નહીં લાગુ કરે છે. પણ પર્યાય નય પ્રમાણ જ્ઞાન સહિત હોવાથી પર્યાય બુદ્ધિમાં આવતો નથી. પર્યાયાર્થિક નહીં પણ જ્ઞાનીને હોય છે, ને દ્રવ્યાર્થિક નહીં પણ જ્ઞાનીને જ હોય છે. નય સમય જ્ઞાનના અંશો છે. પણ જ્ઞાની જોવે છે, પણ પ્રમાણ જ્ઞાન હોવાથી દ્રવ્ય હું પરમેશ્વર છું એ વાત રાખીને છે. પર્યાયની જેટલી કોઈ પામરતા છે, હિણપ છે, એનું પણ જ્ઞાન કરે છે. સામે ભગવાનની પર્યાયનું પણ જ્ઞાન કરે છે. બેની તુલના કરીને ભગવાનની મહિમા વિશેષ કરે છે. દીન ભયો પ્રભુ પદ જપે મુક્તિ કાંસે હોય એમ પ્રભુ પદને નથી જપતો. અને છતાં આચાર્યો ભક્તિ એવી કરે જેને પોતે દીન હોય એવું લાગે, છતાં નથી નથી. એ કેમ થતું હશે એમ માણસને લાગે છે. એક બાજુથી પોતાનું પ્રભુત્વ જોવે, બીજી બાજુથી પોતાની પામરતા પણ જોવે. પણ એ તો બે છે તો બે જોવે, એમાં શું વાંધો છે? બે છે માટે બે જોવે, એનો શું વાંધો આવે? અને એમાં પણ પ્રયોજનની સિદ્ધિ છે. પ્રયોજનની સિદ્ધિમાં એમ છે કે પ્રયોજનની સિદ્ધિમાં એમ છે કે એક સંપન્ન માણસને, શ્રીમંત માણસને કોર્ટમાં જવું પડ્યું. કોર્ટની અંદર અપરાધ નક્કી થઈ ગયો અને પોતે પણ જાણતો હતો કે ભાઈ મારાથી ભૂલથી આ અપરાધ થયો છે, એને પણ સ્વીકારી લીધો. હવે જજ હોય છે એની પાસે એ જાતના પાવર હોય છે કે આવો ગુનો હોય તો આ કલમ પ્રમાણે વધુમાં વધુ આટલી સજા થાય અને ઓછામાં ઓછી આટલી સજા થાય. અને વધુ સજા કરવી કે ઓછી સજા કરવી એ જજને એની છૂટ હોય છે. ડિસ્ક્રિપ્શન પાવર જેને કહે છે, એ પોતાના ડિસ્ક્રિપ્શન ઉપર આધાર રાખે. ત્યારે એને એમ લાગે કે આ માણસ સીધો છે, સરળ છે, કાયદેસર અપરાધ છે, પણ જાણી બુજીને એને કાંઈ અપરાધ કર્યો નથી. અપરાધને એને પોતે સ્વીકારી લીધેલો છે. અને એ ઉપરાંત એ વિનંતી કરે છે કે સાહેબ મને ઓછામાં ઓછી સજા કરજો. હા તો કે કેમ, એ સબ ગરીબ માણસ છો. શું કહે, ગરીબ નથી પણ સજા ઓછી કરાવવા માટે હું ક્યાં ગરીબ માણસ છું. અને સજા ઓછી કરજો. દાવા દો તો સારું, નહીં તો ઓછી સજા કરજો. એ જયારે પોતાની ગરીબાઈ બતાવે ત્યારે ગરીબ થઈ ગયો છે, એને ખબર છે હું ગરીબ નથી. છતાં એના હાવ ભાવ એક્શન સાચે જજને એમ લાગે કે મારે ગરીબ લાગે છે, અને વધારે આને બોજો ન નાખવો. પોતાના નુકસાનને બચાવવા માટે પ્રયોજનવશ શ્રીમંત માણસ પણ ગરીબાઈ ગાય છે એમ આચાર્યો જ્ઞાનીઓ સંપન્ન હોવા છતાં પણ ભગવાનની સ્તુતિ કરે ત્યારે પોતાની દીનતાને પામરતા ગાય એમને પાછા. પણ એમનું પ્રયોજન ત્યાં સાધે છે, તે પોતાના પ્રયોજનને સાધે છે. એટલે એમનું બધું કામ પ્રયોજનની દ્રષ્ટિથી થાય છે. અસુખ થી પણ બચે છે, એ પણ એક પડખું છે એનું, એ પણ એનું એક પડખું છે. અને પોતાના ગુણોનું ગુણદશાનું રક્ષણ કરવાનું પણ એની અંદર એક કોઈ બીજું પડખું છે. વ્યવહારના બે પડખા છે, નીચેની મર્યાદામાં જાય નહીં અને ઉપરની વાતને વધારે મજબૂત કરે, એક સાથે ડબલ કામ થાય. એટલે પ્રયોજનવશ એ પ્રકારના વચનો એમના હોય તો પણ એમાં કાંઈ શંકા કરવી કે એમાં કાંઈ બીજો તર્ક વિતર્ક કરવાની આવશ્યકતા નથી. ભક્તિ એ ગુણો પ્રત્યેનું બહુમાન છે, ગુણો પ્રત્યેનું બહુમાન છે. અને એ બધા મહાત્માઓથી જે ઉપદેશની પરંપરા ચાલી અને પોતાના આત્માને એમના નિમિત્તે લાભ થયો એવી ઉપકાર બુદ્ધિ પણ એની અંદર છે. ગુણોનો પણ મહિમા છે, એમની મહાનતાનો પણ મહિમા છે, અને એમના નિમિત્તે થયેલા ઉપકાર બુદ્ધિથી પણ એવી રીતે ઉપકાર ગાય છે, મહિમા કરે છે. બે વાત છે, કોઈ ચિંતા નથી, કેમ કે પોતાનું સ્વરૂપ જે છે એ બરાબર લક્ષમાં છે, દ્રષ્ટિમાં છે, અને એમાં કાંઈ ફરી જતું નથી. જાણ્યું છે એમાં કઈ ફરી જતું નથી. પેલાને જે માલિકી કઈ બદલાઈ જાય છે, દીનતા ગાય એટલે કઈ એની માલિકી એની સંપત્તિ ની હતી એમાં ફેરફાર થઈ જાય છે, એવું કઈ થાય નહીં. આ રીતે જ્ઞાની પરનું ગ્રહણ અર્થાત સેવન કરતો નથી, એટલે પરમાં પિતા પણ જ્ઞાની કરતા નથી. માટે જ્ઞાનીને ભવિષ્યની ચિંતા નથી, વર્તમાનની નથી અને ભવિષ્યની નથી. અજ્ઞાન દશામાં વર્તમાનની પણ ચિંતા હોય અને ભવિષ્યની ચિંતા થયા વગર કેમ કે પરમા પોતા પણ છે. પરમા નિજ બુદ્ધિ એ મોટું ભયંકર અજ્ઞાન છે અને પરિભ્રમણનું કારણ છે. પરમા નિજ બુદ્ધિ તે સંસાર પરિભ્રમણનું કારણ છે અને નિજમાં નિજ બુદ્ધિ તે પરિભ્રમણથી મુક્ત થવાનું કારણ છે. જેને એવું પરિણમન પ્રાપ્ત કરવું આવશ્યક લાગે તેણે એવું જ્ઞાન જેનામાં ઉત્પન્ન થયું હોય તેની દાસાનું દાસપણે ભક્તિ ઉમેર્યું. એમને બોલો સિદ્ધાંત કયો, પણ પોતે સુખી થવું હોય તો પેલું આ કરવું જોઈએ. તો જે જ્ઞાનની પ્રાપ્તિ થાય, સિદ્ધિ પ્રાપ્ત જાણી લીધું માટે જ્ઞાનની પ્રાપ્તિ થાય એમ નથી. સંસારમાં તો જીવને સંયોગોની આધાર બુદ્ધિ અને સુખ બુદ્ધિ ની પરિણતિ ચાલતી હોય છે. અહીંયા એમ કે છે કે એ પરિભ્રમણ નું કારણ છે, અધોગતિ નું કારણ છે, એ અજ્ઞાન છે અને એ અજ્ઞાન નું ફળ પરિભ્રમણ અને ચાર ગતિના દુઃખ છે. એ આધાર બુદ્ધિ ને સુખ બુદ્ધિ મૂકી દે એમ કે છે, ખામુકી મૂકી દે. મુકાતી નથી તો મૂકવા માટે પુરુષાર્થ કરવો જોઈએ, મૂકવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ અને એ પ્રયત્નશીલ રહેવા માટે સત્સંગ ને ઉપાસવો જોઈએ. સૌથી જો કોઈ વિશેષ લાભ નું કારણ થતું હોય તો સત્સંગ છે. નહીતર અસત્સંગ થી ઘેરાયેલો છે માણસ અને સંઘની અસર આવ્યા વિના રહેતી નથી. અસત્સંગ ની અસર આવ્યા વિના નહીં રહે. અસત્સંગ નું ઝેર ચીડ્યા વિના નહીં રહે. જેમ અત્યારે અહીંયા પ્રદૂષણ થાય છે, પોલ્યુશન થાય છે, એર પોલ્યુશન. મુંબઈમાં રહેવું અને એર પોલ્યુશન થી બચવું એ કેવી રીતે બને? ત્યાં હજારો લાખ વાહનો માંથી ધુમાડા નીકળતા હોય, સેંકડો હજારો કારખાના માંથી ધુમાડા નીકળતા હોય, એર પોલ્યુશન થી તો બચી શકાય નહીં. એમ અસત્સંગ નું જ એન્વાયરમેન્ટ છે. એમાં સત્સંગ એક જ આધાર છે. બચવું હોય તો અહીંયા જગ્યા છે. જેમ કોઈ માણસ ચોખ્ખી હવાનો માસ્ક લગાવી રાખે તો પોલ્યુશન થી બચી જાય. એ હવા તો પોતાના બાટલામાંથી લે છે. અથવા ક્યાંક ગાર્ડન બાર્ડન હોય ત્યાં ચોખ્ખો ઓક્સિજન મળે, શું કે ઘર આંગણે પીપળો હોય તો એમાંથી ચોખ્ખો ઓક્સિજન મળે. સૌથી વધારે ઓક્સિજન પીપળાના મળે, એ 24 કલાક ઓક્સિજન આપે છે. પીપળા માટે કહેવાય છે, એટલા માટે તો પીપળાને પૂજે છે. વેદાંતની અંદર પીપળાને પૂજવાનું કારણ એ છે, સાયન્ટિફિક. એ રાત્રે પણ ઓક્સિજન આપે છે. સામાન્ય રીતે બીજી વનસ્પતિ રાત્રે ઓક્સિજન લીએ છે અને કાર્બન ડાયોક્સાઇડ આપે છે. આ 24 કલાક ઓક્સિજન આપે છે. બીજી વનસ્પતિ દિવસે ઓક્સિજન આપે છે અને રાત્રે ઓક્સિજન લીએ છે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. એમ સત્સંગ છે ને, ત્યાંથી ચોખ્ખી હવા મળે એવું છે. બાકી અસત્સંગ નું પોલ્યુશન ચિક્કાર ભરેલું છે. પગ મૂકતા પાપ છે ને જોતા ઝેર છે એના જેવું છે. ને માથે મોત ગમે. માટે મુમુક્ષુ જીવ હવે મગની કથા મુમુક્ષુ જીવ માટે છે. માટે હું પણ પરબ્રહ્મને નહીં પરિગ્રહ. જો જ્ઞાની આમ કરે છે તો મારી પણ એવી અભિલાષા છે. એમ હવે મોક્ષાભિલાષી જીવ વિચારે છે અથવા કહે છે. મોક્ષાભિલાષી એટલે મોક્ષાર્થી. મજ્જમ પરિગહો જદી તહો અહમ જીવદમ તું ગચ્છેજ નાદેવ અહમ જમ્મા તમ્મા ન પરિગહો મજ્જ.
પરિગ્રહ કરી મારો બને તો
કરે છે જે અભિલાષા છે એ ધ્યેયને અનુસરીને છે. જેને સર્વ પ્રકારના દુઃખથી ને દોષથી મુકાવું છે એવો જે મોક્ષાર્થી જીવ એ પોતાના દુઃખ ને દોષ છોડવા માટે આવી ભાવના ભાવે છે. આ ગાથામાં એ ભાવના ભાવે છે કે જો પરદ્રવ્ય પરિગ્રહ મારો હોય તો હું તો અજીવપણાને પામું. જો એમાં મારાપણું કરું તો હું પણ અજીવ થઈ જાવ. એ તો બધા અજીવ છે. જીવ નહીં તે બધા અજીવ. તો જીવવું કેવી રીતે? તો પછી જીવવું કેવી રીતે? ત્યારે ભગવાને એમ કહ્યું કે ભાઈ અનાદિ અનંત તારી જીવત્વ શક્તિ અનંત હોવાથી, તારી જીવવાની શક્તિ અનંત હોવાથી, જીવત્વ નામની શક્તિથી તું સદાય જીવતો જ રહેવાનો છું, કદી મરવાનો નથી. મરે તો નાશ થાય પણ જીવ તો શાશ્વત પદાર્થ છે, ક્યાંથી મરે? એ તો હંમેશા રહીએ છે. કેમ હંમેશા જીવતો રહીએ છે? કે જીવત્વ નામની શક્તિ હોવાથી અને એ શક્તિનું સામર્થ્ય અનંત હોવાથી કદી પણ જીવનો, મારા જીવનો નાશ થવાનો નથી. અને મારા જીવ સિવાય બાકી બધું મારા માટે અજીવ છે. હું જીવ છું ને મારા માટે જીવ નહીં એવું બધું અજીવ. અજીવ એટલે જીવ નહીં તે. હવે જો હું પરદ્રવ્યને હું મારાપણું કરું, પરદ્રવ્યમાં મારાપણું કરું તો અજીવમાં મારાપણું કરું છું તો હું અજીવપણાને પામું. તો હું અજીવ થઈ જઈશ. એમ તો બની શકવાનું નથી. જેમ શરીરમાં આત્મબુદ્ધિ હોવાથી શરીરના ત્યાગ એટલે મૃત્યુ વખતે, મૃત્યુ જેને કહે છે તો દેહ ત્યાગનો પ્રસંગ છે. જીવ માટે જીવદેહ એક દેહનો ત્યાગ કરીને બીજા દેહનું ગ્રહણ કરશે. નામ આપ્યું મૃત્યુ. હવે દેહાત્મ બુદ્ધિ હોવાથી એ વખતે દુઃખ કેટલું અનુભવે છે? કે ખરેખર મૃત્યુ થવાનું હોય ને દુઃખ અનુભવાય એટલું. મૃત્યુ થતું નથી તોય તે કેવી પરિસ્થિતિ છે? જીવનું મૃત્યુ થતું નથી તોય તે મૃત્યુ થાય અને દુઃખ થાય એવું મૃત્યુ તુલ્ય દુઃખ અનુભવે છે. કેમ કે ખરેખર પોતાનું મૃત્યુ માને છે, જોકે થતું નથી. ભય તો એને કાયમ સતાવે છે. ભયમાં તો શું છે કે પોતાને શાશ્વત રહેવું છે. સ્વરૂપે શાશ્વત હોવાથી અનિત્ય પર્યાયમાં પણ શાશ્વત રહેવું છે. અને એ રહેવાની નથી એને ખબર છે. કેમ કે બધા એનો રોજ કેસ દીધો જોવા મળે છે. છાપામાં એક કોલમ હંમેશા આવે છે મૃત્યુ નોંધ. એટલે એ ભય તો એને કોરી ખાવાનો છે જ. કેમ કે શરીરમાં આત્મબુદ્ધિ છે, માં છે, એ રીતે જે મૃત્યુનું દુઃખ અનુભવે છે ખોટું, દોરડીમાં સાપની જેમ અંધારામાં પડેલું માકું ચૂકું પડેલું દોરડું સાપનો ભય ઉત્પન્ન કરે તો પણ દોરડું કરડવાનું નથી, કેમ કે સાપ છે નહીં ત્યાં. એમ મૃત્યુ થવાનું નથી, એમ જીવ અજીવ થવાનો નથી, પણ પરમા પોતાપણાની કલ્પના કરે તો ભાવે અજીવ પણ પામે, દ્રવ્ય ન થાય, દ્રવ્ય જીવ નો અજીવ ન થાય, પણ ભાવે અજીવ પણ પામે. એટલે જળ જેવો થાય છે, એની મતિ, એનું જ્ઞાન, એની મતિ જળ બુદ્ધિ થાય છે, જળ મતિ થઈ જાય છે, ઊંડાઈ જાય છે. અને એમ જાણે છે મોક્ષાર્થી, એટલે કે છે કે હું તો જ્ઞાતા છું, હું તો જીવ જ છું, હું અજીવપણાને પામું એ મારે ક્યાં એવા ભાવ ક્યાં કરવા છે કે હું અજીવપણ મને ભાવમાં પ્રાપ્ત થાય, હું તો જ્ઞાતા છું, હું તો જીવ જ છું. તેથી પરદ્રવ્ય રૂપ કોઈ પરિગ્રહ મારો નથી, મારું કોઈ છે નહીં આ જગતમાં, મારા આત્મા સિવાય આ જગતમાં મારું કોઈ છે જ નહીં. અને મારું કોઈ નથી માટે મને કોઈ તકલીફ છે એવું નથી, કેમ કે હું કોઈના અવલંબને મારું અસ્તિત્વ નથી, નિરાલંબ પદાર્થ છું. અને મારા ગુણ સંપત્તિથી ભરપૂર હોવાથી મારે કોઈની અપેક્ષા પણ નથી. સ્વરૂપ જ્ઞાનીને પારમાર્થિક વૈરાગ્યની ઉત્પત્તિ પોતાના સ્વરૂપની પૂર્ણતાના અવલંબને થાય છે, કે જો હું મારા સ્વરૂપથી પૂર્ણ છું તો મારે કોઈની અપેક્ષા શું. કોઈની અપેક્ષા નથી માટે હું સર્વ પરથી ઉપેક્ષિત ને ઉદાસીન રહી શકું છું, એ જ મારો વૈરાગ્ય છે, એ જ મારી ઉદાસીન. જ્ઞાની પૂર્ણ સ્વરૂપના અવલંબને વૈરાગી છે, દ્વેષ નથી એમને કોઈના પ્રત્યે, પણ પોતે પૂર્ણ હોવાથી કોઈની અપેક્ષા નથી, અપેક્ષા નથી માટે ઉપેક્ષા છે. તેથી સહજ વૈરાગ્ય છે, જ્ઞાન ને વૈરાગ્ય અભેદ છે, સ્વરૂપ જ્ઞાન છે વૈરાગ્ય છે એ અભેદ જ છે. અમારે ત્રણ વર્ષ છે, નહી તો લોકો શું કરે છે, બીજાની સંપત્તિ ગણ્યા કરે છે, આને ખોયા, આ કમાણો, અને ગાડી લીધી, અને આમ કર્યું, અને મકાન લીધું, અને ફલા ફેટ લીધું, અને ફલાણું કર્યું, અને ધીંગણું કર્યું. નાની કહે છે કે આખું જગત સોનાનું થાય તો અમારે તો એક તણખલા જેવી વાત છે, અમારે ત્રણ વર્ષ છે, કેમ કે અમને અમારી દ્રષ્ટિમાંથી એની કિંમત ચાલી ગઈ છે, તણખલાની જેમ કિંમત નથી એમ અમને જગતની કિંમત નથી. પોતાને આત્માની કિંમત ઘણી છે, સ્વરૂપની કિંમત ઘણી આવી છે, ભરપૂર આવી છે, એ રીતે આખું મૂલ્યાંકન બદલાઈ ગયું છે. એટલે જ્ઞાની છે એમની એક નવી દુનિયામાં મોજ કરે છે, નવી દુનિયા એ જુદી દુનિયામાં છે, આ દુનિયામાં એ નથી, આ દુનિયાના હવામાનમાં એ નથી, આ એટલો પરદેશ છે, આ બધું એના માટે પરદેશ છે, પોતાના સ્વદેશમાં છે. બેન શ્રી વચનામૃતમાં સરસ થયેલો.
સુખ ધામા